તારીખ 23/2/1996 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 913 અને 866 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 551.
આત્મ સ્વરૂપને પામવાનો ઉપાય છે અને એ વિજ્ઞાનને અંતે પોતાના ઉપયોગથી સ્વરૂપમાં સ્થિર થવાય, અચળ થવાય એવો પુરુષાર્થ કર્તવ્ય છે. અને સર્વ મહાત્માઓની વારંવાર એવી જ શિક્ષા છે કે તમે આ પ્રમાણે વિજ્ઞાનપૂર્વક સ્વરૂપમાં સ્થિર થઈ જાઓ. એમ કરવાથી તમને સ્વરૂપાનંદ અને આત્મશાંતિની પ્રાપ્તિ અવશ્ય થશે અને તૃપ્તિ અનુભવશો, સંતોષ અનુભવશો અને આત્માનું કલ્યાણ થઈ જશે. અને આગળ એમ કહે છે કે તે સન્માર્ગને ગવેષતા, પ્રતીત કરવા ઈચ્છતા, તેને સંપ્રાપ્ત કરવા ઈચ્છતા એવા આત્માથી જન્મને પરમ વિતરાગ સ્વરૂપ દેવ, સ્વરૂપ નૈષ્ઠિક નિષ્ક્રહ નિષ્ક્રહ નિર્ગ્રંથ સ્વરૂપ ગુરુ, પરમ દયામૂળ ધર્મ વ્યવહાર અને પરમ શાંત રસ રહસ્ય વાક્યમય શસ્ત્રાસ્ત્ર સન્માર્ગની સંપૂર્ણતા થતાં સુધી પરમ ભક્તિ વડે ઉપાસવા યોગ્ય છે કે જે આત્માના કલ્યાણના પરમ કારણો છે. જે ઉપરનું ભેદ જ્ઞાનથી સ્વરૂપમાં સ્થિર થવાનો ઉપાય છે એ ઉપાયને અહીંયા સન્માર્ગ કયો છે. માર્ગ કહો, ઉપાય કહો, ઈલાજ કહો, એક જ વાત છે. એવા ઉપાયને જે ગવેષતા, ગવેષતા એટલે શોધપૂર્વક જાણવા ઈચ્છતા, એનું જ્ઞાન કરવા માગતા હોય અને પ્રતીત કરવા ઈચ્છતા હોય, એમાં વિશ્વાસ મૂકવા ઈચ્છતા હોય, માત્ર જાણીને સંતોષ પામવું છે એટલું પણ નહીં, પણ એના વિશ્વાસથી એને પ્રાપ્ત કરવા એટલે એ દશાને મેળવવા ઈચ્છતા હોય એવા આત્માર્થી જનને, એવા કોઈ પણ આત્માર્થી જનને શું કારણ છે, શું નિમિત્ત છે અને શું કરવા યોગ્ય છે કે પરમ વિતરાગ સ્વરૂપ સર્વજ્ઞ દેવ છે નિરેન્દ્ર પરમાત્મા, એ એમને કારણ પડે છે, તેથી તેમની ઉપાસના કરવા યોગ્ય છે. ઉપાસના કરવું એટલે શું? ઉપાસના કરવી એટલે એમની આજ્ઞાને ઉઠાવવી, એમની આજ્ઞાને શિરોધાર્ય કરવી, એમની આજ્ઞાને અંગીકાર કરવી, પરમ ભક્તિથી અને પોતાના આત્મકલ્યાણના હેતુથી એનો સ્વીકાર કરવો, સત્કાર કરવો, એ પરમ વિતરાગ સ્વરૂપ દેવની આજ્ઞા પણ એ છે. જે સ્વરૂપમાં સ્થિર થયા છે, સ્વરૂપ નિષ્ઠિક એટલે સ્વરૂપમાં જે સ્થિર થયા છે શ્રદ્ધા જ્ઞાન ચારિત્રપૂર્વક, એવા નિષ્પ્રણ નિર્ગ્રંથરૂપ ગુરુ જેની અંતર્ભાય બધી જ ગ્રંથિઓ, મોહની પરિગ્રહ આદિની બધી જ ગ્રંથિઓ છેદાઈ ગઈ છે અને જે દર્શન માત્રથી જ નિષ્પ્રહ છે એમ પ્રતીત થાય છે, ભાવલિંગી સંત મુનિરાજ છે એના દર્શન માત્રથી જ ખ્યાલ આવે છે, કેમ કે એ કોઈ પણ વ્યવસ્થાને સ્વીકારતા નથી, આહારની વ્યવસ્થાને પણ સ્વીકારતા નથી અને રહેવા માટે એમને કોઈ મકાન વગેરે જોઈતું નથી, કપડાં વગેરે કંઈ જોઈતું નથી, કોઈ જરૂરિયાત નથી એને. આહાર પણ સહજ ઉદય યોગે મળે તો ઠીક, ન મળે તો ઠીક. હા, નિર્ગ્રંથ રૂપ ગુરુ જે ગ્રંથિ છેદાઈ ગઈ છે, ગ્રંથ નિર્ગ્રંથ એટલે ગ્રંથિ છેદાઈ ગઈ છે એવું જેનું રૂપ છે એમ લેવું છે. એમનો દેખાવા જેવો છે, દર્શન માત્રથી જ ખ્યાલ આવે છે કે આ સાક્ષાત મોક્ષ તત્વ છે, કાંઈ બંધન નથી, એમને કોઈ પણ પ્રકારનું બંધન નથી. દેહ માત્ર પણ પરિગ્રહ જાણે છે, દેહ માત્ર પણ પરિગ્રહ જાણે છે અને પોતાના સ્વરૂપમાં મસ્ત છે. એમના પેટામાં આવી જાય છે, કેમ કે એમને પણ સ્વરૂપમાં નિષ્ઠા છે, એ પણ નિષ્પ્રભ છે અને એમને પણ દર્શન મોહની ગ્રંથિ તો છેદી નાખે છે. હા, દર્શન મોહ પૂરેપૂરો છેદી નાખ્યો છે, એટલે કે જે કર્મની સેનાનો રાજા છે એને તો મારી નાખ્યો છે. સેનાની ચિંતા હવે રહેવાની નથી, કેમ કે એ ચિંતા છે, એ સેના ભયથી જ ભાગવા લાગી છે. જેને રાજાને માર્યો એના પરાક્રમ પાસે બીજા સેના ટકે કેવી રીતે, તો ભયથી જ ભાગે છે. એટલે બધા જ કર્મો ચારિત્ર મૂળથી માંડીને બાકીના જે કર્મો છે એ બધા જ શિથિલ થઈ જાય છે. દર્શન મોહના સદભાવમાં તે જ કર્મો જોર કરતા હતા એમ લાગે છે. કોઈ એમ કે મને બીજું બધું ઠીક, પણ ખાવાની બાબતમાં મને જીભનો એવું છે કે તમે બીજું ગમે તે કહો ને તો વાંધો નહીં, પણ મને ખાવાની બાબતમાં તો મને રસ, મારો રસ છે, રોકી ન શકું, રોકી જ ન શકું. એમાં એ પ્રકૃતિ એવી બળવાન થઈ ગઈ હોય છે અભિપ્રાયપૂર્વક, કે કોઈ એક ઇન્દ્રિયના વિષયમાં એને એમ લાગે કે નહીં એમાં તો મારે ચાલશે જ નહીં. જ્યાં દર્શન ગુણે માર્યો એટલે બધા લંગડા. એક કે એક પરિણામ પ્રકૃતિના પાંચ ઇન્દ્રિયના વિષયના બધા પરિણામ શિથિલ ઢીલા ઘટ થઈ જાય. કોઈ પરિણામ જોર ન કરી શકે, કોઈનામાં તાકાત ન મળે, જાણે બધા જ લંગડા થઈ ગયા. જેમ કોઈ માણસની કેળ ભાંગી નાખી હોય, કેળ ઉપર કોઈ ધોકો હથે એનો માર્યો હોય, કેળનું હાથું ભાંગી નાખે, પછી માણસ 2 કિલો ડોલ, 2 કિલો પાણી ભરેલી ડોલ ના ઉંચકી શકે, કેમ કે ઉંચકે છે હાથેથી, પણ તાકાત કમરમાં હોય, કમરમાં હોય તો ઉંચકી શકે, નહીં તો ન ઉંચકી શકે. કમરમાં તાકાત ન હોય તો હાથથી કામ ન કરી શકે, બેસી ન શકે, દોડી ન શકે, કોઈ કામ એને શક્તિનું, શારીરિક શક્તિનું કોઈ કામ ન કરી શકે. એમ દર્શન મોહનાય એટલે તમામ પ્રકારના કસાયની કેડ માંગી ગઈ, ખલાસ થઈ ગઈ, બધા શિથિલ થઈ ગયા. એટલે એમાં પેટામાં સત્પુરુષ આવી જાય છે. એકાશી પ્રકૃતિઓનો બંધનો વિચ્છેદ જાય છે, 41 પ્રકૃતિનો, 41 પ્રકૃતિના બંધનો વિચ્છેદ જાય છે. 148 પ્રકૃતિમાંથી 27 પ્રકૃતિ તો સમ્યક દર્શનના સદભાવમાં જ, તીર્થંકર પ્રકૃતિ વગેરે જે છે, સર્વાત સિદ્ધિનો દેવ ફળાનું દીધું એના નામ કર્મ, એ તો સમ્યક દ્રષ્ટિને જ બંધાય છે. મિથ્યા દ્રષ્ટિને તો 121 બંધ છે. 121માંથી 41 પ્રકૃતિના બંધનો વિચ્છેદ, મિથ્યાત્મનો નાશ થાય અને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય એટલે 41 પ્રકૃતિ જાય. એમાં મોટાભાગની માઠી પ્રકૃતિ છે એ બધી ચાલી જાય, સ્ત્રીવેદ, નપુંસક વેદ, પછી એના અંગેના નામ કર્મો અને 2 ગતિ, નરક ગતિ અને ત્રીજી ગતિને એને અંગેના નામ કર્મો, 41 પ્રકૃતિના બંધનો વિચ્છેદ જાય છે. નામ, ગોત્ર, આયુષ બધાય અને વેદના, તારે ઘાતીમાં માઠી પ્રકૃતિનો બંધ નથી થતો. હવે બાકીની 80 રહી, એમાં આટલા બધા ગુણસ્થાન બાકી છે. 5મું, 6ઠું, 7મું, 8મું, 9મું, 10મું, 12મું, 13મું, 8નું ગુણસ્થાન બાકી રહ્યા. એમાં 80 પ્રકૃતિઓ વેચાઈ જાય છે, કોઈમાં 7, કોઈમાં 8, કોઈમાં 10, કોઈમાં 11. એકનું સ્થાને એ બધી પ્રકૃતિઓનો વિચ્છેદ, બંધનો વિચ્છેદ થાય છે. આ તો કરુણાનો યોગ પ્રમાણે ગણિતનો વિષય છે. એટલે એ પ્રકૃતિઓ પણ બધી બાકી રહી, એ પણ બધી શિથિલ થઈ, શક્તિ વગરની રહી છે. એમાં પણ કોઈનામાં તાકાત નથી, અથવા એવું કોઈ દૈવત નથી એ પ્રકૃતિઓમાં કે જેને લઈને જીવને એ બાંધે અને સંસારમાં રખડાવે, એ બનવાનું નથી. સહી મુક્ત એવ અમૃતચંદ્રાચાર્ય સમય સારમાં કહે છે કે એ તો મુક્ત જ છે. સહી મુક્ત એવ, અમે તો એને મુક્ત જ જોઈએ છીએ. એને પોતાને પણ વિશ્વાસ આવી જાય છે કે હું મુક્ત થઈ ગયો, હવે મને બંધ નથી અને હું હવે મુક્તપણે મારા સ્વરૂપમાં વિચરું છું, અન્ય ક્યાંય હું વિચરતો નથી. એટલે નિશંક છે, આલોક અને પરલોક અને સર્વ પ્રકારના ભયથી એ નિશંક અને નિર્ભય છે. એ તો પ્રકરણ આપણે ચાલે છે. કારણ કે પછી કોઈ પ્રશ્ન, પછી કોઈની કોઈ ગણતરી કરી જ નથી. આચાર્ય દેવે એને ગણતરી કરી જ નથી, એને સર્વથા વિરક્ત લીધો છે. ત્યારે આપણે કળશ આવ્યો ને રાત, સર્વથા વિરક્ત લીધો છે. પરમ દયામૂળ ધર્મ વ્યવહાર અને એને પણ ઉપાસે છે, અને પરમ શાંત રસ રહસ્ય વાક્યમય શાસ્ત્ર, જે શાસ્ત્રોમાં પરમ શાંત રસનું રહસ્યના વાક્યો ભરેલા છે. આ જગતમાં જુદા જુદા માણસોના નામે, ફિલોસોફરના નામે વચનો મૂકે છે ને, પણ વિતરાગ શાસ્ત્રોની અંદર જે વચનો છે એ પરમ શાંત રસના પ્રતિપાદક છે, અને નિમિત્તપણે પરમ શાંત રસના ઉત્પાદક પણ છે. તથારૂપ યોગ્યતાવાળા જીવને એ શાંતિની ઉત્પત્તિ કરવામાં નિમિત્ત પડે છે. હા, કેમ કે એ વચનો પણ પરમ શાંત રસમાં કલમને બોળી બોળીને લખાણા છે. જંગલની અંદર નિગ્રંથ મહામુનિરાજો શાસ્ત્રો લખતા હોય ત્યારે ક્ષણે ક્ષણે શાંત રસના અનુભવમાં ડૂબકી મારતા લખતા હોય છે. લખતા લખતા અંદર ડૂબકી મારી જાય છે. એટલે અનુભવપૂર્ણ વચનો છે, એની અંદર પણ શાંત રસ ઉતરે છે. અને એ શાંત રસ બીજા પણ યોગ્ય જીવોને શાંત રસનો ઉત્પાદક થાય છે. અભ્યંતર પરિણામ અવલોકન ડાયરી છે, 3 નંબરની કૃપાળુદેવની ડાયરી છે. 8 નોંધના 3જા પૃષ્ઠ ઉપર લખેલું છે. અહો સર્વોત્કૃષ્ટ શાંત રસમય સન્માર્ગ, આ ઉપાય પણ શાંત રસથી ભરેલો છે. એટલે જેવો ઉપાય શરૂ થાય છે શાંત રસ ચાલુ થઈ જાય છે. જીવનો પ્રારંભથી તે ઉપશમ રસ ચાલુ થઈ જાય છે, એનો મહિમા કર્યો છે, ભક્તિ કરી છે. અહો તે સર્વોત્કૃષ્ટ શાંત રસ પ્રધાન માર્ગના મૂળ સર્વજ્ઞ દેવ, એ માર્ગ ને એ ઉપાય નું મૂળ કોણ છે? સર્વજ્ઞ દેવ છે. અહો તે સર્વોત્કૃષ્ટ શાંત રસ સુપ્રતીત કરાવ્યો એવા પરમ કૃપાળુ ગુરુદેવ, અને એનો વિશ્વાસ કરાવ્યો, એ શાંત રસ નો અનુભવ કરાવ્યો. પ્રતીત તો ક્યારે થઈ? એ અનુભવ કર્યો ત્યારે. એ અનુભવની પ્રતીત કરાવી અને એનો રસાસ્વાદ ચખાડ્યો એવા જે પરમ કૃપાળુ સદગુરુદેવ છે, એમને પરમ કૃપાળુ શબ્દ લગાડ્યો છે. આ વિશ્વમાં સર્વકાળ તમે જયવંત વર્તો, જયવંત વર્તો. આત્માર્થીજન જે કાંઈ સન્માર્ગ માટે સમર્પણ કરે છે એમાં આ ભાવના હોય છે કે આવા દેવગુરુ છે એ સદાકાળ સર્વકાળ જગતમાં જૈવંત વર્તે, જીવંત વર્તે અને જૈવંત વર્તે, એમનો સદાય જગતમાં સજીવન પણ હો અને એમનો સદાય વિજય હો, જય હો, વિજય હો. જય હો એટલે શું? કે એમના પ્રભાવથી અનેક જીવોને આવા સન્માર્ગની પ્રાપ્તિ થાય અને એ રીતે એ સન્માર્ગ પણ જીવંત વર્તે. એ દેવગુરુનો મહિમા કર્યો છે. એવા જે શાસ્ત્રો છે જે પરમ શાંતના શાંત રસના રહસ્યના વચનો જેની અંદર રહેલા છે, સન્માર્ગની સંપૂર્ણતા થતા સુધી જ્યાં સુધી એ માર્ગ પૂરો ન થાય, માર્ગનું ફળ એવું મોક્ષ સુધી પહોંચાય નહીં ત્યાં સુધી, છેવટની હદ સુધી પરમ ભક્તિ વડે ઉપાસવા યોગ્ય છે. એમનો પરમ આદર અને પરમ ભક્તિથી તે ઉપાસવા યોગ્ય છે. જે આત્માના કલ્યાણના પરમ કારણો છે, જે આત્મકલ્યાણ માટે પરમ કારણરૂપ છે, પરમ નિમિત્તરૂપ છે, એટલે તેમની ઉપાસના કરવા યોગ્ય છે, ભક્તિ કરવા યોગ્ય છે, આદર સત્કાર કરવા યોગ્ય છે. અત્રે એક સ્મરણ સંપ્રાપ્ત થયેલી ગાથા લખી અહીં આ પત્રને સંક્ષેપીએ છીએ. ભાવ પ્રાવૃતની અષ્ટપાવુરમાં ભાવ પ્રાવૃતની આઠમી ગાથા છે. સંતકુંદાચાર્ય જે અષ્ટપાવુર લીધું છે એના ભાવ પાવુર. ભીષણ નર નરય ગઈએ, તિરિય ગઈએ, કુદેવ મણુ ગઈએ, પત્તોશી તિબ દુઃખમ ભાવહી જીણ ભાવના જીવ. પરિભ્રમણની વાત લીધી છે. આ બધી વાત કરીને પછી આવ્યા ક્યાં? પરિભ્રમણની વાત. એ જીવ ભયંકર નરક ગતિમાં, ભયંકર તિર્યંજ ગતિમાં અને માઠી દેવ તથા મનુષ્ય ગતિમાં, દેવગતિ અને મનુષ્ય ગતિમાં પણ અમુક નીચી કોટીના જે દેવ ને મનુષ્ય થાય છે, બહુ દુઃખી હોય છે. એ જીવો બહુ દુઃખી હોય છે. એ જીવ એટલે એને કુદેવ ને કુ મનુષ્ય લીધા છે. કુદેવ ને કુ મનુષ્ય ગતિ તો એને મનુષ્ય દેવ ની મળી, પણ કુદેવ છે વિચાર અવસ્થામાં. અને એ કુ મનુષ્ય છે, એ જીવ તો તીવ્ર દુઃખને પામ્યો. એ ચારેય ગતિમાં તો સુદેવને શું મનુષ્ય થયો હોય તો તારો મોક્ષ થઈ ગયો હોત. એટલે એ તો હજી એ પ્રકારમાં તો તું આવ્યો નથી, પણ અત્યાર સુધીમાં આ ચાર ગતિમાં તું તીવ્ર દુઃખને પામ્યો છું. શું? પત્તોશી તીવ્ર દુઃખમ, પત્તો એટલે પાપ પડ્યો, પ્રાપ્ત થયો, તીવ્ર દુઃખને પામ્યો. માટે હવે તો જીન ભાવના ભાવ, જીન ભાવના ભાવ એટલે જીન ભગવાન જે પરમ શાંત રસે પરિણમીને સ્વરૂપસ્થ થયા, તે પરમ શાંત સ્વરૂપ ચિંતવના અને ભાવના. આત્મભાવના એટલે જીન ભાવના છે, આત્મભાવના છે તે જીન ભાવના છે, કે જે પરમ શાંત રસે કરીને યુક્ત છે એ ભાવનામાં પણ શાંત રસ છે. અને જેની ભાવના ભાવવામાં આવે છે એ પણ પરમ શાંત રસે પરિણમીને સ્વરૂપસ્થ થઈ ગયા છે. એવા જે જીનેન્દ્ર પરમાત્મા છે તેમના નિમિત્તે તું પરમ શાંત સ્વરૂપની ચિંતવના અને ભાવનાને ભાવ અથવા ચિંતવ, કે જેથી એવા અનંત દુઃખોનો આત્યાંતિક વિયોગ થઈ પરમ અવ્યાવાદ સુખ સંપત્તિ સંપ્રાપ્ત થાય. એ ભાવના અંતરથી જ્યારે ઉઠે છે ત્યારે એ ભાવના નિષ્ફળ જતી નથી. જે બેન શ્રી 21મો વચનામૃત, એ ભાવના અંતરથી ઉઠે, એ ભાવના કદી નિષ્ફળ જતી રહે. તો જે આત્મ સ્વરૂપની સ્વરૂપ પ્રાપ્તિની અંતરની ભાવના છે, જે ભાવના પ્રથમમાં પ્રથમ ક્યારે ઉઠે છે, પૂર્ણતાનું લક્ષ બંધાય ત્યારથી ઉઠે છે. એની શરૂઆત ત્યાંથી થાય છે. જે જીવે યથાર્થપણે નિર્ધાર કરી નાખ્યો કે હવે આ લીધે છૂટકો, ગમે તેમ કરીને પૂર્ણ શુદ્ધ થવું છે, પૂર્ણ નિર્દોષ થવું છે, કોઈ પણ ભોગે કોઈ પણ કિંમતે થવું છે, એને સ્વરૂપ પ્રાપ્તિની તીવ્ર ભાવના ઉઠે છે. એવી અંદરથી સ્વરૂપ પ્રાપ્તિની ભાવના ઉઠે, એ ભાવના વિરુદ્ધ એના પરિણામ ચાલતા તરત જ એને જાગૃતિ આવે, ઠેસ લાગે, મારી ભાવના દુભાઈ છે, મારી ભાવના દુભાઈ છે. એટલે ત્યાંથી જ પરિણામ કંટ્રોલમાં આવવા માંડ્યા. ભાવના વિરુદ્ધ જઈ ન શકે પોતે. અને એવી અંતરની બળવાન અને કોમળ ભાવના હોય છે, એ ભાવના પૂર્ણ થઈએ જ છૂટકો, તો બ્રહ્માંડ ફરી જાય. અને એ ભાવના સિદ્ધ ન થાય, પ્રાપ્ત ન થાય, એવું કદી બને નહીં. કેમ કે એકદમ અંતરથી અંતરથી અને પૂરી પ્રમાણિકતાથી એ ભાવના આવે છે. બસ આમાં હવે મારું જ આત્મકલ્યાણ જ્યાં મારે કરવું છે, અને પોતાને ભાષે છે કે આ જીવ બહુ રચડ્યો, અનંતકાળથી સારી ગતિમાં બહુ રચડ્યો, બહુ દુઃખી થયો છે, અને હજી પણ ન સમજ્યો તો દુઃખના પાર નથી. આગામી કાળમાં દુઃખના કોઈ પાર નહીં રહે એવી પરિસ્થિતિ મોજૂદ છે જ્યારે, અને એમાંથી બહાર નીકળવા માટે અંતરથી ભાવના આવી, એટલે વેદના પછી આ સ્ટેજ આવ્યું છે પૂર્ણ શુદ્ધતાનો. અને જે આત્મભાવના ઉત્પન્ન થઈ, સ્વરૂપ પ્રાપ્તિની ભાવના ઉત્પન્ન થઈ, એ ભાવના ફળે જ છૂટકો, ન ફળે એવું કદી બને નહીં. આખા જગતને જે ગૌણ કરવા માગે છે, કે કોઈ પણ પરિસ્થિતિ થાવ, કોઈ પણ ભોગે મારે આ કામ કરવું જ છે, એટલે એને પ્રતિબંધ કયો રહ્યો છે? કોનો પ્રતિબંધ રહે? જેને કોઈ પણ ભોગે કામ કરવું છે, એની પ્રતિબંધ સંબંધીના જે જે અભિપ્રાયના વિપર્યાસો હોય છે, એ બધા જ ખલાસ થાય છે. ખલાસ જેવા થઈ જાય છે, આમ તો વિપર્યાસો તો અનુભવ થાય એટલે જાય, પણ એટલા બધા ખલાસ થઈ જાય છે કે પછી એને આગળ વધવા માટે રોકતા નથી, અવરોધ કરતા નથી. બસ જ્યાં કોઈ અવરોધ ન રહ્યો ત્યારે માર્ગે ચાલવામાં એને વાંધો છો, કોઈ વાંધો આવતો. એવી ભાવના ભાવ કે જેથી તેવા અનંત દુઃખોનો અત્યંતિક વિયોગ થાય, એટલે આવે જ નહીં. વિયોગ થાય એનો શું કે આવે જ નહીં, અને પરમ અવ્યાબાધ સુખ સંપત્તિની પ્રાપ્તિ થાય. અને જે નાશ ન પામે, બાધા ન પામે એવું જે પરમ શાંત સુખ છે, એ સંપત્તિ છે, પોતાની જ સંપત્તિ છે, એની પ્રાપ્તિ થાય. તો પ્રદેશે પ્રદેશે ભરેલી ચીજ છે. એવી જે અવ્યાબાદ સુખની સંપત્તિ છે, સર્વોત્કૃષ્ટ, કે જે સુખ અચિંત્ય છે, ચિંતન ચિંતનમાં આવી ન શકે એવી તો એની કોટી છે, કક્ષા છે, ક્વોલિટી છે, કે જેનું ચિંતનમાં આવવું મુશ્કેલ છે, એવા અચિંત્ય અને અનંત સર્વોત્કૃષ્ટ અવ્યાબાદ સુખની પ્રાપ્તિ થાય છે. જે પોતાની સંપત્તિ છે એ અંદરથી ઉગી નીકળે છે, એવી એવા સ્વરૂપની આત્મભાવનાને તો ભાવ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આ રીતે અહીંયા આ પત્રને પૂરો કર્યો છે. એના પછી બીજો પત્ર જે લેવો છે, 866 આ પત્ર મોરબીના દાર્શિભાઈ કુશળજન, જે મોરબીના ન્યાયાધીશ હતા, એમના ઉપર લખાયેલો પત્ર છે. દ્રવ્યાનુયોગ પરમ ગંભીર અને સૂક્ષ્મ છે. નિર્ગ્રંથ પ્રવચનનું રહસ્ય છે જે જિનેન્દ્ર પરમાત્માએ દિવ્ય ધ્વનિ દ્વારા ઉપદેશ આપ્યો અને ગંધરાદિ નિર્ગ્રંથ ગુરુએ ચાર અનુયોગમાં તેની રચના કરી. એમાં એક દ્રવ્યાનુયોગનો વિભાગ છે. એ દ્રવ્યાનુયોગ ઉપર કૃપાળુદેવે સંક્ષિપ્તમાં પણ જે કલમ ચલાવી છે એ અદભુત વાતો લખી છે. કે દ્રવ્યાનુયોગ છે એ પરમ ગંભીર છે, એનું ઊંડાણ છે એ ઘણું છે. ગંભીર છે એમ કહીને શું કહેવું છે? એનું ઊંડાણ છે એ ઘણું છે અને પરમ સૂક્ષ્મ પણ છે, એની સૂક્ષ્મતા પણ ઘણી છે. આત્માના જે સૂક્ષ્મ સ્વભાવો છે અને જે સૂક્ષ્મ પરિણામો છે એને એ દ્રવ્યાનુયોગની ગંભીરતામાં પણ દ્રવ્યાનુયોગના વચનોમાં એ ભરેલા છે એવો એ ગંભીર અનુયોગ છે. જેમ કોઈ માણસ બોલે ઓછો પણ સમજે ઘણો તો એના માટે શું કહેવાય? કે ભાઈ ગંભીર પ્રકૃતિનો માણસ છે, બોલશે ઓછો પણ એ ઓછું સમજશે એમ નહીં માનતા. એમ વાક્ય તો એક વાક્ય હોય, વધુ લાંબુ ચોડું ન કહ્યું હોય તો પણ એનું ઊંડાણ અને એનું રહસ્ય છે એ દ્રવ્યાનુયોગના વચનોનું ઘણું છે. અને નિર્ગ્રંથ પ્રવચનનું રહસ્ય છે. જેવો નિર્ગ્રંથ દશામાં આવીને એ વચનો એમણે ઝીલ્યા, ભગવાનના સમુસરણમાં તો એ સંતો પણ બેઠેલા. સૌથી વધારે ભગવાનની વાણીની સૂક્ષ્મતા ઝીલવામાં એમનો નંબર લાગે. એ ઉત્કૃષ્ટ શ્રોતા છે. તીર્થંકર દેવના સમવસરણમાં ઉત્કૃષ્ટ શ્રોતા કોણ? ગણધરાદિ નિર્ગ્રંથ જે મુનિરાજો છે, મુનિ ભગવંતો છે, આચાર્ય ભગવંતો છે, એ બધા ઉત્કૃષ્ટ શ્રોતા છે. અને એ જે રહસ્ય ઝીલે છે એ બીજાની યોગ્યતામાં એટલું ન આવે. સમજીક દ્રષ્ટિ હોય, પાંચમા ગુણ સ્થાન વર્તી હોય, કે બીજા ઘણા જેવો મિથ્યા દ્રષ્ટિ અને ઉઘાડવાળા પણ બેઠા હોય, પણ જે નિર્ગ્રંથ મુનિરાજો જે જીલે છે, ગણધર જીલે છે, ગણધર જેટલું તો કોઈ ન જીલી શકે, બીજા આચાર્યો પણ ન જીલી શકે. સર્વોત્કૃષ્ટ પાત્ર તો ગણધર છે. જેને લબ્ધિનું જ્ઞાન એટલું છે, અંતર્મૂર્તમાં બારંગની રચના, અબજો શ્લોકો થાય, કેટલા બારંગના શ્લોકો? કેટલા અબજો થાય. અને એક એક વાક્યનું ગંભીરતા, રહસ્ય, અગાધ એવું જેનું જ્ઞાન હોય છે એમણે દ્રવ્યાનુયોગ લખ્યા છે. દ્રવ્યાનુયોગના વચનો એમના લખેલા હોય છે. એ એમના પ્રવચનોનું રહસ્ય છે એ દ્રવ્યાનુયોગ એમણે ફેર્યું. કર્ણાનુયોગ, ચરણાનુયોગ અને બીજામાંથી ખેંચીને કાઢવું પડે કે આમાંથી પણ આમ કહેવા માંગે છે, આમ કહીને પણ એ આમ કહેવા માંગે છે એમ લેવું પડે. ત્યારે આમાં એ સીધું જ કહે છે દ્રવ્યાનુયોગમાં. એક બહુ મહાન સિદ્ધાંત છે, તો મોટો એ છે દ્રવ્યાનુયોગનો, કે છે દ્રવ્યો ભિન્ન ભિન્ન અને સ્વતંત્ર છે. આ એક બહુ મોટો સિદ્ધાંત છે. છ દ્રવ્યમાં તો ચાર દ્રવ્યો તો જગતમાં પ્રસિદ્ધ નથી. ચાર દ્રવ્યો લોકો જાણતા બી નથી. તો જૈન દર્શનમાં એનું નિરૂપણ છે. લૌકિક વ્યવહારમાં તો એનો કોઈ પ્રકાર અને વ્યવહાર નથી એટલે લોકો જાણતા નથી. પણ જળ અને જીવ એને તો આખો સંસાર એ બેના ગૂંચવાડામાંથી ઊભો થયેલો છે. હવે એક ચેલેન્જ મારવામાં આવે કે કોઈ પણ જીવ ગમે તેટલો દુઃખી હોય અને ગમે તે કારણસર ને ગમે તે પ્રસંગ માટે દુઃખી હોય, ગમે તેટલું એને દુઃખ હોય, પણ આ એક સિદ્ધાંતના અવલંબને એને સમાધાન થઈ અને દુઃખનો અભાવ ન થઈ અને સુખ શાંતિ ન પ્રગટે એવું ન બને. ચેલેન્જ મારવામાં આવે કે લાવો કોઈ પ્રસંગ બતાવો એવો કે કયા પ્રસંગે ન થાય. કોઈ એવી સમસ્યા લઈને આવે, કોઈ અમુક પ્રસંગો એવા છે ને કે હું તો મૂંઝાઈ જાઉં છું અને મને ઘણું દુઃખ થાય છે અને મારા પરિણામો પછી હાથમાં રહેતા નથી, પછી મને ગુસ્સો આવી જાય છે કે મને આમ થઈ જાય છે તેમ થઈ જાય છે, કરવું શું આનું? તેને એમ કીધું ભાઈ તમે ભિન્નતામાં આવી જાઓ ને, તમારા આત્માને શું લેવા દેવા છે? કોઈ પણ પ્રસંગ અને પદાર્થથી, પર પ્રસંગ અને કર્મના ઉદયનો પ્રસંગ છે, એ તો કર્મના ઉદયનો પ્રસંગ છે, એ કર્મ પ્રસંગ છે, ધર્મ પ્રસંગે નથી અને આત્મ પ્રસંગે નથી, એ તો કર્મ પ્રસંગ છે અને આ આત્માથી સર્વથા ભિન્ન છે, ન તો એને કોઈ લાભ છે ન તો કોઈ એને નુકસાન છે. આવી વસ્તુ સ્થિતિ એક નક્કર હકીકત રૂપે છે, હાર્ડ ફેક્ટ છે. બસ જ્યાં એનો સ્વીકાર થઈ જાય કે મારા આત્માને તો કાંઈ એથી ફરક પડતો નથી, ન વિધો ન ઘટો, ન કાંઈ આવ્યું ન કાંઈ ગયું, ન લાભ થયું ન નુકસાન થયું, એથી મને કોઈ શાંતિ નથી ને અશાંતિ નથી, એ મને અશાંતિ પહોંચાડી શકે એવું નથી, એની કોઈ પહોંચ નથી, હું કેમ આમ કરું છું? વિતરાગો એ ચેલેન્જ મારી છે કે લાવ તારા તો કોઈ પણ દુઃખને મટાડી દઈએ, ઠીક આવી જા સામે બેસી જાતો, કોઈ પણ દુઃખ બતાવ, કોઈ પણ સમસ્યા લાવ, કોઈ પણ પ્રોબ્લેમ લાવ, અપવાદરૂપે એકે બાકી નથી રાખ્યો, જગતના કોઈ પણ પ્રકારના દુઃખ ને પ્રસંગ ને ક્લેશ લઈ આવ. એક સેકન્ડમાં સીધો અહીંયાથી ઉઠી ગયો એટલી વાર લાગે, જેવો તેમાંથી ઉઠી ગયો મારે શું જા વાત પૂરી થઈ ગઈ. આવા અનંતા પ્રસંગો આવ્યા ને ગયા, મારા આત્માને શું થયું છે ચાલો, અત્યાર સુધીમાં આથી પણ વધારે ખરાબ અનેક પ્રસંગો આવ્યા ને ગયા, આ આત્માને શું થયું, એમનેમ છે, એવો ને એવો અડીખમ ઉભો છે, અખંડ સ્વરૂપે ઉભો છે, ખંડિત નથી થયો, પછી ખોટી કલ્પના કરીને હું દુઃખી થાવ છું એ સિવાય છે શું બીજું? કોઈ કલ્પનામાં ઘેરાવા જેવું નથી, પકડાવા જેવું નથી, ભિન્ને ભિન્ન છે, દરેક પદાર્થો પરમાણુ એ પરમાણુ અને જીવે જીવ બધા એ ભિન્ને ભિન્ન છે, કોઈને કાંઈ કોઈની સાથે લેવા કે આ ભિન્નતાનો દ્રવ્યાનો યુગનો પાયાનો મહાસિદ્ધાંત છે. આખા જગતમાં બે દ્રવ્યોના કારણ કાર્યમાં આના કારણે આમ થાય છે, આના કારણે આમ થયું, એમાં આખું જગત ગુંજાયેલું પડ્યું છે. જગતના તમામ જીવો આ કારણથી ગુંજાયેલા પડ્યા છે, બીજું કઈ કારણ નથી. જેવી ભિન્નતા લીધી સીધો છૂટો પડ્યો એટલે એને સંબંધ છેડ્યો, બસ સંબંધ છૂટી ગયો એટલે વાત પૂરી થઈ ગઈ, પોતે તો પોતાને સંબંધ કરવાનો ક્યાં સવાલ છે, તો પોતે તો સ્વરૂપે જ અબંધ છે, અવસ્થામાં ફેર થઈ ગયો, સંબંધ છૂટ્યો એનું નામ અબંધ, પણ સંબંધ છોડ્યો એનું નામ અબંધ, સંબંધ નો નાશ તે અબંધ, બસ સીધી વાત છે. કાલે જે કેવો પ્રશ્ન આવ્યો છું કે જી મને પ્રયત્ન કરું છું પણ અમુક અમુક પ્રસંગે ગડબડ થઈ જાય છે, અને ગડબડ જરા તીવ્ર થઈ જાય છે, શું કરવું આવા પ્રસંગે, શું કરવું? બસ ભિન્ન થઈ જાઓ ને, ભિન્ન છો એ પ્રસંગ સાથેનો મારો આ સંબંધ છે એમ કરીને તમે ઉપાધિ કરે છે. ભિન્ન છો અને ભિન્ન રહો, ભિન્ન છો માટે ભિન્ન રહો, અને ભિન્ન છે એ ભિન્ન જ રહેવાનું છે. તમે ગમે એટલો સંબંધ માનીને બાંધી રાખવા કે બાંધી રાખવા માગો તો પણ ભિન્ન છે તો ભિન્ન જ રહેવાનું છે, ભિન્ન થઈને જ રહેશે. અનંતા જીવોએ અનંત કાળથી અનંત પ્રયત્નો કર્યા, કોની સાથે કોનો સંબંધ રહ્યો કાંઈ નહીં બતાવો, સવાલ જ નથી. ભિન્ન છે તે ભિન્ન થઈને રહેશે. આ એક સિદ્ધાંતના ઊંડાણની ગંભીરતામાં ઉતરી જાય તો એને દ્રવ્યાનુયોગનું રહસ્યનો પત્તો લાગી જાય એવું છે. અને એ દ્રવ્યાનુયોગનામાં કેટલી સૂક્ષ્મતા ભરેલી છે એનો એને અનુભવ થાય એવું છે. એ સૂક્ષ્મતાનો અનુભવ થાય એવું છે. બીજો દ્રષ્ટાંત લઈએ કે શરીરની પીડા ને વેદના, શરીરમાં પીડા ને વેદના ઉપડે ત્યારે જીવ એની અંદર એકાકાર થઈને ભોગવે છે. ત્યારે આ પીડા સહન થતી નથી, આ વેદના સહન થતી નથી. અને એ જાણે પોતામાં થતી હોય, આત્મામાં એ વેદના થતી હોય એવો જ અનુભવ કરે છે. હવે દેહથી ભિન્ન જે આ પત્ર 913 નું આપણે જે લીધો માન વંચાઈ ગયો, એ દેહથી ભિન્ન જ્યાં અનુભવમાં આવે છે એક જ સિદ્ધાંતથી, પરમાણુ જડ પરમાણુ ભિન્ન છે, આ ચૈતન્ય સ્વરૂપે આત્મા તદ્દન ભિન્ન છે, સંયોગે કરીને આ દેહ છે, બાકી આત્માને એની સાથે તો કોઈ પણ પ્રકારનો કાંઈ પણ લેવા દેવા છે નહીં. એની સત્તા દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી ભાવથી સ્વચ્છતુષ્ટથી તદ્દન ભિન્ને ભિન્ન છે. જો હું મારા અભિન્ન જ્ઞાનનો અનુભવ મારો સ્વસંવેદનથી, મારા અભિન્ન સ્વરૂપમાં અભિન્ન જ્ઞાનના અનુભવ મારો, તો મને એ વેદના કોઈ દુઃખ પહોંચાડી શકતી નથી. એ જે અંદરમાં દેહથી ભિન્નતાના અનુભવની સૂક્ષ્મતા છે, એ સૂક્ષ્મતા ભિન્નતાના સિદ્ધાંતમાં પડેલી છે. બે દ્રવ્યોની ભિન્નતા એ સમજવા માટે ભલે ગમે તેટલો સ્થૂળ સિદ્ધાંત હોય, અનુભવમાં એની સૂક્ષ્મતા ઘણી છે. અને એ સૂક્ષ્મતા જ્યારે પોતાના દેહથી ભિન્ન ચૈતન્યનો અનુભવ થાય છે ત્યારે એ સૂક્ષ્મતા સમજાય છે કે સંયોગ્ય કરીને આટલો નજીક દેહ છે કે જેની પીડા આત્મામાં અનુભવાઈ જાય છે, આત્મામાં નહીં હોવા છતાં, જે પીડાની સત્તા તદ્દન ભિન્ન હોવા છતાં આત્મા આત્મામાં અનુભવી લે છે, એવો સંયોગ સમીપ છે, નજીક છે એવો દેહ જ્યારે ભિન્ન અનુભવમાં આવે છે અને એની પીડાનો જ્યારે અનુભવ થતો નથી, પીડાની વિદ્યમાનતામાં પીડા હોય અને પીડાનો અનુભવ ન થાય, ઉમટાનો એ વખતે પોતે નિર્જરા કરીને વિશેષ સુખનો અનુભવ કરે, વિશેષ શાંતિનો અનુભવ કરે, અધિક કલ્યાણ થાય એટલે અધિક શાંતિ થાય, એ વખતે તીવ્ર ઉદય સંપ્રાપ્ત થયે તે સમયે અધિક કલ્યાણકારી સમજાતો અનુભવાતો, એટલે અધિક શાંતિમય એ વખતે અનુભવ થાય છે. દુઃખની પીડા તો એક બાજુ રહી, ઉલટાની શાંતિ વધી. આ ઉપાયનું મૂલ્ય કેટલું, જ્યાં કોઈ પણ ઉપાય કામ ન લાગે ત્યાં રામબાણ આ ઉપાય છે એનું મૂલ્ય કેટલું, મૂલ્યાંકન કરતા આવડે તો એને એની પાછળ જવાનું જોર અને પુરુષાર્થ આવ્યા વિના રહે નહીં, થાય પણ થઈ જ જાય. એ અનુભવની સૂક્ષ્મતા એવી પીડાના કાળમાં દેહથી ભિન્ન આ ચૈતન્યમય આત્મા ભિન્ન 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 જુદો જ અનુભવ ગોચર રહે છે, એની સૂક્ષ્મતા એને પોતાને અંતરમાં અનુભવ ગોચર થાય છે. ક્યાં સુધી એ પહોંચાડે છે? શુક્લ ધ્યાન સુધી પહોંચાડે છે. એવો જે ભિન્ન પડીને અભિન્ન સ્વરૂપનો જે અનુભવ કર્યો એ શુક્લ ધ્યાનનું કારણ બને છે. જે ધર્મ ધ્યાન પ્રગટ્યું એ ધર્મ ધ્યાન શું છે? કારણપણે જો વિચારો તો તે શુક્લ ધ્યાનનું કારણ છે. કાર્યપણે તે પોતે ધર્મ ધ્યાન છે અને કારણપણે તે શુક્લ ધ્યાનનું કારણ છે. જે શુક્લ ધ્યાન 13મા ગુણ સ્થાને હોય છે. આમ તો વિનેશ્વર દેવને ધ્યાન શબ્દ વપરાતો નથી, ધ્યાન શબ્દનો ત્યાં પ્રયોગ નથી કરતા મુખ્યપણે, કેમ કે સાધ્યની સિદ્ધિ થઈ ગઈ છે 13મા ગુણ સ્થાને, એટલે એમને વળી ધ્યાન શું કહેવું. પણ શુક્લ ધ્યાનનો ચોથો પાયો 13મા ગુણ સ્થાને હોય છે, એટલે ત્યાં ધર્મ ધ્યાન છે એમ કહેવાય છે. બાકી તો ત્યાં સાધના સમાપ્ત થઈ ગઈ છે, પછી સાધક દશા નથી રહી ત્યાં. 13મા ગુણ 12મા ગુણ સ્થાન સુધી સાધક દશા છે, 12મા ગુણ સ્થાનને અંતે સાધક દશા સમાપ્ત થઈ અને પરમેશ્વર દશાની પ્રાપ્તિ થઈ. હે પરમેશ્વર દશામાં 13મા ગુણ સ્થાને શુક્લ ધ્યાન હોય છે, એનું કારણ આ ધર્મ ધ્યાન છે, જે દ્રવ્યાનુયોગનો રહસ્યભૂત છે. એ નિર્ગ્રંથ પ્રવચનનું રહસ્ય છે. શુક્લ ધ્યાનનું અનન્ય કારણ છે, કારણ શબ્દ ન લીધો, અનન્ય કારણ છે. અન્ય કારણ તો બીજું શુક્લ ધ્યાનનું છે જ નહીં, આ એકમાત્ર કારણ છે કે જે કારણ પ્રગટ થયે કાર્ય પ્રગટે પ્રગટે ને પ્રગટે. જ્યાં પ્રથમ અનુભવ થયો એને પરમેશ્વર પદનો પાયો નાખી દીધો, શિલાન્યાસ થઈ ગયો, ત્યાં પરમેશ્વર પદે પહોંચ્યો. પહોંચે છૂટકો અલ્પકાળમાં, એટલે તો કૃપાળુ દેવે સુમિક દર્શનને વાચા આપી. આમ તો સુમિક દર્શન તો અરૂપી પરિણામ છે, પણ છતાંય એક ભાષા અલંકારથી સમ્યક દર્શનને વાચા આપી કે હે જીવ, એકવાર જો તું મને અંગીકાર કરીશ ને તો પછી તારે સંસારમાં રહેવું હશે અને મોક્ષમાં જવું હશે, નહીં જવું હોય તો પણ તારું ચાલશે નહીં, તારું ખુદનું નહીં ચાલે, ઠીક, હું તો તને ખેંચીને મોક્ષ સુધી ઢસડીને લઈ જઈશ, એમાં તારું ચાલશે. ભાષામાં જે ટોન છે, અંતરધ્વનિ છે, બહુ સારો છે કે જો સમ્યક દર્શન જીવને થાય તો એ જીવની યોગ્યતા એવી થાય છે કે એ સંસારમાં રહી ન શકે, અનંતકાળ એ સંસારમાં પરિભ્રમણ કરે એવી એની સ્થિતિ જ ન રહી શકે. માનો કે કોઈ જીવ સમ્યક દર્શનથી ચ્યુત થઈ ગયો અને મિથ્યાત્વ અવસ્થામાં આવ્યો, નિગુત સુધી પણ ચાલ્યો જાય, ક્યાં સુધી જાય? નિગુત સુધી પણ ચાલ્યો જાય. એવા અત્યારે વર્તમાનમાં નિગોદમાં એવા અસંખ્ય જીવો છે. કેવા? અસંખ્ય જીવો છે. તો પણ એ અનંત સંસારમાં રખી શકે. અર્ધ પુદ્ગળ પરાવર્તન પહેલા પાછો એ સાધક દશાને પામીને સિદ્ધ થઈ જાય છે. આખું દ્રવ્ય જ ફરી જાય છે. એનો અર્થ એમ થાય છે કે સમ્યક દર્શન થતા આખું દ્રવ્ય ફરી જાય છે, દ્રવ્યની યોગ્યતા બદલાઈ જાય છે. મિથ્યાત્ થાય તો પણ એ મિથ્યાત્મા ટકી જ ન શકે. એકવાર આત્મ શાંતિનો સ્વાદ ચાખી લીધો છે એ ઠરીને ઠામ ક્યાંય થવાનો નહીં, ફરીને આત્મશાંતિ પ્રાપ્ત કરે છૂટકો એ, અને એને નિમિત્તની જરૂર પડતી એને કોઈ સજીવન મૂર્તિ નિમિત્ત મળે તો પામે એ વાત એને માટે રહેતી નથી. એ તો કોઈ પણ નરકમાં હોય ને વેદનાના નિમિત્તે પામી જાય, જીન મંદિર પ્રતિમા જે જોવે એને પામી જાય, સિદ્ધ સ્વરૂપનું અનુસંધાન થાય, અંદરથી સંસ્કાર છે જાગ્રત થઈ જાય છે. કહે છે કે શુક્લ ધ્યાનનું તે અનન્ય કારણ છે. એક શુક્લ ધ્યાનથી કેવળ જ્ઞાન સમુત્પન્ન થાય છે. એ પહેલાં શુક્લ ધ્યાન શરૂ થઈ ગયું છે, કેવળ જ્ઞાન ઉત્પન્ન થયા પહેલાં, એટલે શુક્લ ધ્યાન કારણ અને કેવળ જ્ઞાન કાર્ય એમ લઈ દીધો. મહાભાગ્ય વડે તે દ્રવ્યાનુયોગની પ્રાપ્તિ થાય છે. ગુરુદેવશ્રીએ મુખ્ય ઉપદેશ દ્રવ્યાનુયોગનો આપ્યો, એનું કારણ આ છે. એ બીજી વાતો કરનારા તો જગતમાં મળી જશે, કર્ણાનુયોગનો સિદ્ધાંત સમજાવનારા પંડિતો મળશે, પણ દ્રવ્યાનુયોગ તો જ્ઞાની સિવાય કોઈ નિરૂપણ કરી શકે નહીં. સાત જ ન બુડે એની અધ્યાત્મમાં. જે વિષયથી પોતે અજાણ છે અને અંધારામાં છે, એ વિષયમાં એ કેવી રીતે ખોલીને બતાવી શકે કે આ આમ હોય ને આમ ન હોય એમ કેમ એને ખબર પડે? એમ પોતાને જ ખબર નથી તો કેમ કે? અને જે વાંચ્યું હોય સાંભળ્યું હોય એ ધારણા કરે, પણ ભાવ તો ભાષ્યો ન હોય ને, કે અંદરમાં ભાવ શું છે આ વિષયનો એ તને ખબર ન હોય. એટલે એ મહાભાગ્ય વડે દ્રવ્યાનુયોગની પ્રાપ્તિ થાય છે, એટલે એનું શ્રવણ પ્રાપ્ત થાય છે, અને એની અંદરમાં દ્રવ્યાનુયોગના પરિણમનની પ્રાપ્તિ થાય છે, ત્યારે એને મહાભાગ્ય ગણવામાં આવે છે. મહાભાગ્યનો અર્થ એ છે કે એનું હોનાર સારું છે, ભવિતવ્ય બહુ સારું છે. આ જીવ હવે એનો છૂટકો સંસારથી થઈ જશે, એમ કિનારે આવી ગયો છે. શાસ્ત્ર ભાષામાં એને આસન ભવ્ય જીવ પણ કહેવામાં આવે છે. આસન્ન એટલે નજીક આવેલો, સ્વરૂપની નજીક આવેલો, મોક્ષ માર્ગની નજીક આવેલો. અને આમ ગણીએ તો નાસ્તિથી સંસારનો અભાવ થવાની નજીક આવેલો, સંસાર સમુદ્રના કિનારે આવી ગયો, એવી ભવ્યતા જેની પાકી છે એને મહાભાગ્ય કહેવામાં આવે છે. નહીતર પરિભ્રમણ કરતા 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 કાંઈ બીજી ખબર નથી એવા જીવને મારે મારું આત્મકલ્યાણ કરી લેવું છે એવી અંતરની ભાવના ક્યાંથી ઉભે? જે પૂર્વના કર્મો છે એ તો સંસારને લાયક કર્યા છે, બરાબર. સંસારમાં પરિભ્રમણ કરતા જે કાંઈ પરિણામો કર્યા છે એ તો સંસારને યોગ્ય કર્યા છે. ઉદયમાં આવે ને ઉદયને યોગ્ય પરિણામ કરે છે. હવે એમાં ઉદય ભાવ એવો ક્યાંથી આવે કે આત્મકલ્યાણ કરવું? એ સંસાર ભાવમાં તો આવે નહીં. તો જેને અંતરના ઊંડાણમાંથી બે નંબરના વચના વર્ગમાં લીધું પૂજીબેન થયું કે જેને અંતરના ઊંડાણમાંથી આત્મકલ્યાણ કરવાની જિજ્ઞાસા કે ભાવના થઈ એને એની લગ્ન લાગે છે, એની નિશાની છે. અંતરના ઊંડાણમાંથી આવી એની ખાતરી શું કે એને એની લગ્ન લાગે છે કે આ કરી લેવું છે, આ જ કરી લેવું છે, આ જ કરી લેવું છે, અને એને અંદરમાં માર્ગ કરી દે છે. માર્ગ એટલે ઉપાય જે છે હિત હિતનો, એ લગ્ન જ માર્ગ કરે છે અંદરમાં. પછી એને લગતા નિમિત્તો હોય છે, નિમિત્તોને એને શોધ પણ હોય છે, નિમિત્તોનો એને આદર અને સત્કાર પણ હોય છે, એ બધું હોય છે બહાર સહેજે સહેજે, કેમ કે એની ભાવના જે છે. એટલે એ ભાવના અને એ જિજ્ઞાસા અંદરથી આવી એમ કેમ કીધું? ઉદયથી આવી એમ કેમ ન કીધું? અંદરથી એટલે આત્મામાંથી આત્મામાં. તો એ ભવ્યત્વ પારિણામિક ભાવ જે છે એમાંથી આવી છે. ક્યાંથી આવી? પારિણામિક ભાવમાંથી આવી છે, કર્મના ઉદયમાંથી નથી આવી. ચાર કર્મના ઉદય તો ઉપસંક્ષ ઉપસંક્ષાયીવાદી ભાવો થાય, આ ભાવ તો એને પારિણામિક ભાવમાંથી આવ્યો કે હવે મારે આત્મકલ્યાણ કરવું જ છે, કોઈ પણ ભોગે કરવું જ છે, ગમે તે પરિસ્થિતિ થાવ. આ કરે હે જીવ, આ કરે જ છૂટકો છે. 128માં પત્રમાં આવ્યું ને, બહુ સરસ પરિગ્રહ. જેટલા વાતો લખીશ